છ, અજવાળું હજી થયું નહોતું તો મોસ જૂનું થતું આવતું હતું. રૂચિક ભાવ આવેશ દશામાં આશ્રમ તરફ ચાલ્યા જતા હતા. ત્યાં તેમણે વનની ભવ્ય શાંતિને વિંધતી કારમી ચીસ સાંભળી. ભયાનક મૃત્યુના જડબામાં સપડાયેલા માનવીની એ ચીસ હતી. સાંભળનારનું એ અંતર વળોવી નાખે તેવી રૂચિક થંભી ગયા. આ અરણ્ય તેમના ઘર જેવું હતું. વૃક્ષે વૃક્ષે અને પ્રત્યેક વેલીએ તેમના પરિચિત હતા. વન્ય પશુઓ પણ આશ્રમના સાનિધ્યમાં હિંસા ન કરતા. તો ઉષઃકાલ પછીની આવી સુભગ પરે કોણ કોને મારી રહ્યું હતું? ચીસ મરતા માણસની હતી એ નિર્વિવાદ. ત્વરિત ગતિએ રૂચિક અવાજની દિશા તરફ ઉપડ્યા. થોડે દૂર પહોંચ્યા ત્યાં તેમણે ભીષણ દ્રશ્ય જોયું. એક પ્રચંડ કાય પ્રભાવશાળી દસ્યુ નાગના રાફડા સામે બેઠો હતો. આ નાગ રૂચિકને પરિચિત હતો. અનેક વાર તે આશ્રમમાં આવ્યો હતો પણ એ નાગે કદી કોઈની સામે ફૂંફાડો સરખો માર્યો હોય તેવું રૂચિકને યાદ નહોતું. આશ્રમવાસીઓ આ નાગને લગભગ પારેલો માનતા થઈ ગયા હતા. નાગ અને આશ્રમવાસીઓ બંને એકમેકની અદબ કરતા. પણ અત્યારે આ કારા જેબાણ નાગનું સ્વરૂપ ભયંકર હતું. નાગે દસ્યુના હાથને બરડો લઈ લીધો હતો. નાગની ફેણ પરની દસ્યુની પકડ છૂટી ગઈ હતી. દસ્યુના હાથમાંથી નાગને વશ કરવા માટે મહુવર નીચે પડી ગઈ હતી. પૂજા પાની સામગ્રી રાફડા સામે જેમની તેમ પડી હતી. દસ્યુ અને નાગ દ્રંદ કરતા રાફડાથી થોડા દૂર નીકળી ગયા હતા. દ્રંદમાં દસ્યુ પરાસ્ત થયો હતો. નાગે દંશ દઈ દીધો હતો. ઋચિક ઋષિને જોઈ નાગ દસ્યુને લીધેલો બરડો છોડી ઝડપભેર રાફડા તરફ નાઠો અને વિપર માત્રમાં ગાયબ થઈ ગયો. નાગથી માત થયેલો દસ્યુ ભપ કરતો પડ્યો અને તેના ડોરા ચક્કર વક્કર થવા લાગ્યા. ઋચિક પરનાય વિલંબ વિના મરતા દસ્યુની પાસે પહોંચી ગયા. નાગે ક્યાં દંશ દીધો? ઋચિકે સહાનુભૂતિ ઉભરાતા સ્વરે પૂછ્યું. તેમના એ સ્વરમાં જાણે સંજીવની નિતરતી હતી. અહીં કંઈ દસ્યુએ દંશની જગ્યા બતાવી વિશેષ એ ન બોલી શક્યો. એની આંખોમાંથી જીવન વિદાય લઈ રહ્યું હતું. જીભ લોચો વાળતી હતી. ઋચિકે વિદ્યુત ગતિથી દસ્યુના ડંખમાંથી નાગનું ચેર ચૂસવા માંડ્યું. મનોમન ઈશ્વરની પ્રાર્થના કરવા માંડી. આ પ્રાર્થનામાં સમગ્ર પ્રાણ પૂરી દીધા હોય એમ ઋચિક એકાગ્ર બની ગયા. ઋચિકને જીવન પ્રત્યે અનન્ય આદર હતો. એક પર બીજી પર ત્રીજી પર પરો વીતવા લાગી. થોડી વારે દસ્યુએ આંખ ઉગાડી. એ આંખમાં ઋચિકને જીવનનો જપકારો પાછો પેટાતો લાગ્યો. નિરાશાના ઘનઘોર વાદળમાં આશાની રજત પટ્ટી ઉઘરતી હતી. કેમ છે ભાઈ? ઋચિકે બાજુની કોઈ વેલના પાન મસરી તેનો રસ દસ્યુના મોંમાં પાડતા પૂછ્યું. સારું, શું હું બચી ગયો? દસ્યુ હજી સંપૂર્ણ સ્વસ્થ નહોતો થયો. જીવન પાછું મળ્યાના ચમત્કારનું રહસ્ય હજી તેને પૂરું સમજાયું નહોતું. હા, તાત્કાલિક ઉપચારથી તમને જીવન પાછું મળ્યું, ઋચિકે કહ્યું. દેવ, તમે મને બચાવ્યો. કહો, આ જીવનદાનના બદલામાં હું આપની શી સેવા કરું? દસ્યુ સ્વસ્થ થતો આવતો હતો. જીવનદાતા માટે ગમે તે કરવાની તૈયારી તેની સંસ્કારિતા છતી કરી રહી. ભાઈ, ઋચિકના સ્વરમાં આનંદ અને સ્નેહનું મિશ્રણ ઉભરાતું હતું. દસ્યુને બચાવવામાં નિમિત્ત બન્યાનો તેમને હર્ષ હતો, દસ્યુની સંસ્કારિતાએ તેમને ખાસ આકર્ષ્યા. ઋષિજી, તમે મને ભાઈ કહો છો? દસ્યુએ વચ્ચે પૂછ્યું. આર્ય અને દસ્યુઓ વચ્ચે વેરભાવ જ હોય તેવા વાતાવરણમાં ઉછરેલ દસ્યુને ભાઈ સંબોધન ગમ્યું, છતાં નવાઈ જેવું લાગ્યું. કેમ, એક જ ધરતીમાંથી પોષણ પામતા આપણે ભાઈઓ નથી? ઋચિકને કંઠે સનાતન ભાતૃત્વનો રણકો ઉઠ્યો. પ્રજા વચ્ચેનો વૈરાગની સતત જલતો રાખવામાં માનનારાની જમાતના ઋચિક નહોતા. એ તો ખરું, પણ તમારા સિવાય બીજા એ વાત ક્યાં કબૂલે છે? માનવ માનવ વચ્ચે ભેદ પાડવાની વાત ઈશ્વરને માન્ય નથી. ઋચિકે તદ્દન સહજપણે સનાતન સત્યનો ઉચ્ચાર કર્યો. ઈશ્વરની એ ઈચ્છા આ ત્રાસેલા જગતમાં ક્યારે સાકાર થશે? થશે એ પણ થશે, તેને માટે કાર પાકી ગયો છે. વાટ છે કારનો તકાદો, પારખનારની એ પણ આવશે. ઋચિકે કહ્યું, હવે અંગત પ્રશ્ન પૂછો, આટલા વહેલા અહીં કેમ આવ્યા હતા? હું જાણું છું કે અહીં સર્પ પણ નિરર્થક દંશ દેતા નથી. તમે નાગને છંછેડ્યો હતો? દેવ, આપની સમક્ષ હું જૂઠું નહીં બોલું. હું નાગનો આરાધક છું. અત્યાર સુધીમાં મેં 99 નાગ વશ કર્યા છે. સાંભળ્યું કે આ વનમાં એ 99 એ નાગ કરતા ચડે તેવો નાગ છે. 100 નાગ વશ કરવાની મારી ઉપાસના હતી, એટલે 100મા નાગ તરીકે મેં આ વનનો નાગ પસંદ કર્યો છે. અદ્રાતથી મારી અને નાગની વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી. ઘડીમાં લાગે કે નાગ વશ થયો અને મારા સંજામાંથી છટકી જાય. છેક મોડે મરસ કે મને લાગ્યું કે મેં નાગ વશ કરી લીધો. ત્યાં તેણે મને ભરડો લઈ દંશ દઈ દીધો. મારી ચીજ ફાટી ગઈ. આ બધા તો જીવ સટોસટના ખેલ છે. આવી મેલી સાધના મૂકીને ઈશ્વરના વિવિધ સ્વરૂપ સમજવાની સાધના કરો ને. મિત્ર વરુણે મરુત, ઉષા, ઉત દ્રવ્ય, વાહક, અગ્નિ, એ બધા તમને આરાધવા યોગ નથી લાગતા? ઋચિકે મેલી સાધનાના ઉપાસક સમક્ષ સાત્વિક સાધનાની વાત મૂકી. દેવ, તમે કહે છે જીવનની આરાધનાની વાત અમે સાધીએ છીએ, મૃત્યુ તમે આરાધો છો. અભય, અમે ભય ફેલાવવામાં માનનારા છીએ. આપણા માર્ગ તદ્દન ન્યારા. તમારે માર્ગે ડગલું માંડવાનું અમારું ગજું નહીં. ઈશ્વરની શી લીલા છે, તમને જીવનદાન આપવામાં મને નિમિત્ત બનાવ્યો. ઋચિકે પરમાત્માનો મહિમા ગાયો. દેવ, મને નગુણો ન માનશો, તમારો માર્ગ ચડિયાતો છે એમ હું સ્વીકારું છું. તમે મરતાને જીવાડો છો, અમે જીવતાને મારવાની સાધના કરીએ છીએ. તો તમે જીવનના ગાનારા, અમે મોતના. અત્યારે હું જીવતો છું તે તમારે પ્રતાપે મારે તમારી વાત માનવી જોઈએ. હું વચન આપું છું કે હવે 100મો નાગ વશ કરવાની વાત મૂકી દઈશ. મારા પૂરતી આ સાધના અટકી ગઈ. હવે આપ કંઈક માગો, આપને હું કઈ રીતે ઉપયોગી થઈ શકીશ તો મને પરમ સંતોષ થશે. તમારા ઉપકારોનો બદલો હું કદી વારી શકું તેમ નથી. જીવન આપનારને માનવ શું આપી શકે? પણ તમે કંઈક કામ ચીંધશો કે કંઈક માંગશો તો મારા મન પરનો ભાર થોડો હળવો થશે અને એ માગણીને હું આપની કૃપા સમજીશ. દસ્યુએ લાગણીભર્યા સ્વરે કહ્યું, શું માગું ભાઈ? મારે જે જોઈએ તે ઈશ્વરે દીધું છે. ઉણપ કોઈ વાતની નથી. માણસની ઉણપ ન લાગે એ તેની મોટાઈ, પણ એવા માણસની કોઈને કોઈ જરૂર હોય છે. હું દસ્યુ વસાહતનો રાજા છું. મારું નામ કાયવ્ય મારી પાસે માગણી કરતા જરાય સંકોચ ન અનુભવશો, આપને જેની પણ જરૂર હોય તે નિસંકોચપણે માંગો, હું પાછો નહીં પડું. જરૂર, મારે શેની જરૂર? હા, કઈ રૂચિક એકાએક અટકી ગયા. ગાધીરાજની માગણી તેમને યાદ આવી ગઈ. કહો, અધિકારપૂર્વક કહો, આપને શેની જરૂર છે? કાવ્યય રૂચિકની ઈચ્છા જાણવા ઉત્સુક હતા. મારે જેની જરૂર છે તેની વાત હું તમને શું કરું ભાઈ? દસ્યુરાજ માટે પણ કદાચ મારી માગણી વધુ પડતી થઈ જાય. કાવ્યયને મૂંઝવણમાં મૂકતા રૂચિકને સૌજન્ય વાર્તું હતું. આપને જે જોઈએ તે લભ્ય તો છે ને? હા, પણ દુર્લભ. વાત તો કહો, એમાં શું વાંધો? ભગવાન રુદ્રને કરવું હોય તો એ દુર્લભ વાત પણ મારા માટે આસાન નીકળી પડે. કહો તો ખરા. ભાઈ, મારે જરૂર છે એક સહસ્ત્ર શ્યામકર્ણ શ્વેત અશ્વની. આટલું કહીને રૂચિક કાવ્ય સામે જોઈ રહ્યા અપલક નજરે. રૂચિકની વાત સાંભળી કાવ્ય કોઈ ઊંડા સંતોષમાં મૌન થઈ ગયા. કેમ, ખરેખર દુર્લભ માંગણી છે ને? રૂચિકના વદન પર નિર્દોષ બાળક જેવું સ્મિત ફરકી રહ્યું. શ્યામકર્ણ શ્વેત અશ્વ? કાવ્યના સ્વરમાં આશ્ચર્ય નહીં, આનંદ છલકાતો હતો. મનોમન કાવ્ય રુદ્રને ધન્યવાદ અર્પી રહ્યા હતા. મેળવવા મુશ્કેલ કા? રૂચિકનું મધુર સ્મિત હાસ્યમાં પલટાયું. તેમના સ્વરમાં હતાશા નહીં, વાસ્તવિકતાનો સહજ સ્વીકાર હતો. હા, સામાન્ય સંજોગોમાં માત્ર મુશ્કેલ નહીં, અશક્ય પણ. આપ જેના જીવનદાતા બન્યા છો તેની પાસે પૂરા 1001 કારાકારના સફેદ ઘોડા છે. દેવ, એ અશ્વ આપની સેવામાં રજૂ કરીને હું મારી જાતને ધન્ય માનીશ. તમારી પાસે આટલા બધા શ્યામકર્ણ અશ્વ ક્યાંથી આવ્યા? દેવ, અશ્વનું ટોરું અમારી 2 પેઢીની સાધનાનું ફળ છે. અમારે કોઈ યજ્ઞ કરવા નથી, છતાં અમે આવા અશ્વ ભેગા કર્યા. આપ જાણો છો કે કારાકાનના સફેદ ઘોડા ઉછેરવાનું કામ સરળ નથી. મારા પિતાને આવા અશ્વનો ઉછેર કરવાની અજબ ફાવટ હતી. એ વિદ્યા તેમણે મને શીખવી. આર્યોને અશ્વમેઘ યજ્ઞ માટે શ્યામકર્ણ શ્વેત અશ્વની જરૂર પડે ત્યારે મોં માંગ્યા દામ મેળવવાની પિતાજીની ગણતરી હતી. મને આવા ઘોડા સુકનવંતા લાગ્યા એટલે મેં તેમનો ઉછેર વ્યાપક કર્યો. છેલ્લા 10 વર્ષથી હું આવા ઘોડાનો ઉછેર કરું છું. ક્યારેક મને આ શોખ ઘેલછા જેવો લાગતો, પણ અત્યારે મને પ્રતીતિ થાય છે કે અશ્વ ઉછેરનું કામ કરવામાં મને જગદંબા દોરી રહી હતી. મેં આંધ્રો પુરુષાર્થ નથી કર્યો, મારી ઘેલછા લેખે લાગી છે. એ અશ્વ આપને અર્પણ કરીને હું પાવન થઈશ. કેવો યોગાનો યોગ થઈ ગયો. દસ્યુરાજ કાવ્ય ઉત્સાહભેર વાત કરી રહ્યા હતા ત્યારે રૂચિકનું ધ્યાન પૂર્વ દિશામાં પ્રગટ થતા લાગતા વરુણદેવમાં હતું. વરુણદેવનો હિમશૃંગ સમો શ્વેત સર્વ તો ભદ્ર તેજસ્વી દેહ જોઈ રૂચિક પરવાર સ્તબ્ધ થઈ ગયા. બીજી પરે એ સ્તબ્ધતા મૌગ્ધ્યતા પલટાઈ ગઈ. પોતાના પ્રતાપી પૂર્વજને જોઈ કયો સત્વશીલ માનવ મુગ્ધ થયા વિના રહે? પૂર્વજના દર્શન કરવાનો આવો પરમ સૌભાગ્ય કોઈ વિરલાને જ સાંપડે છે. રૂચિક સ્વર્ગીય આનંદ માણી રહ્યા તેના જીવનની આ પર ધન્ય બની ગઈ. દેવ, બાજુનો આશ્રમ છે તે આપનો ને? દસ્યુરાજનું કથન ચાલુ હતું. હા ભાઈ, 2-1 દિવસમાં હું આપને 1000 અશ્વ પહોંચાડી જઈશ. કાવ્યએ વિવેકપૂર્વક કહ્યું. આયુષ્યમાન ભવ. રૂચિકે ઉમર કા બેર કહ્યું, કાયવયના વચનમાં તેમને વરુણના આશીર્વાદનો પડઘો સંભળાયો. ત્રીજે દિવસે કાયવયે ઋચિક સમક્ષ 1000 શ્યામકર્ણ શ્વેત અશ્વ ખડા કરી દીધા. દેવ, હું પાવન થયો. કોઈ દાડો આ અશ્વ માટે આર્યો સાથે મોટું યુદ્ધ થાત, તેને બદલે એ આપના ઉપયોગમાં આવ્યા. આપના ઋણનો થોડો બદલો વાર્યાનો મને સંતોષ થયો. કાયવયે કહ્યું, ભાઈ, ઋચિકે કહ્યું, વિધાતા ક્યાંના અંકોડા ક્યાં મેળવે છે, ઈશ્વર તમારું કલ્યાણ કરો. ઋચિક સામે એક એકને ભૂલાવે એવા 1000 શ્યામકર્ણ શ્વેત અશ્વ ફનગણતા ઊભા હતા. ગાદીરાજે પુત્રીના કન્યાદાનના બદલામાં 1000 શ્યામકર્ણ અશ્વ માંગ્યા અને ઋચિકે પરનાય વિલંબ વિના એ માંગણી પરિપૂર્ણ કરવાની હા કહી. ત્યાં સુધી તેમને શ્યામકર્ણ અશ્વ એટલે શું તેનો બરાબર ખ્યાલ નહોતો. આવો એક અશ્વ હોય તો 1,00,000 અશ્વમાં તરી આવે. એક સામટા આવા 1000 અશ્વનું જૂથ દેવલોકમાં પણ દુર્લભ. નજરે જોઈએ નહીં ત્યાં સુધી 1000 શ્યામકર્ણ અશ્વ એક સાથે હોવાનું માનવામાં પણ ના આવે. વાસ્તવિકતા ક્યારે ચમત્કાર કરતાય ચડી જાય છે તે આનું નામ. ઋચિક અશ્વો સામે મુગ્ધ ભાવે જોઈ રહ્યા. આવડી મોટી કૃપા બદલ તેમણે ફરી ફરી મનોમન વરુણને વંદન કર્યા. એમના મનમાં ખાતરી થઈ ચૂકી હતી કે આ દસ્યુરાજ કાયવય દ્વારા વરુણ તેમના પર કૃપા વરસાવી રહ્યા છે. દેવની કૃપા આમ જ વરસે ને? દેવ કોને કેમ પ્રેરશે તેની કોઈ આગાહી ન થઈ શકે. મૃત્યુની ઉપાસના કરતા દસ્યુના અંતરમાં પણ ત્યારે વરુણ બિરાજમાન છે એમ સમજવું ને? હા, દેવાધિદેવ વરુણનો અમુકને ઇજારો મળી ગયો છે એવો દાવો સમજ્યું માણસ કેમ કરી શકે. તું મૃત્યુ છો દેવ, તું મૃત્યુમાં રહેલું અમૃત છો. ઋચિકને જીવનનું નવું દર્શન લાધ્યું. 2-4 દિવસ ઋચિક ઋષિની હાંસી ઉડાવી ગાંધીરાજ તેમને ભૂલી ગયા. રાજના કાજમાં હાંસીની વાત પણ કેટલાક દિવસ યાદ રહે. ઋચિક ખરેખર 1000 અશ્વને લઈને હાજર થશે એવું તો તેમણે સ્વપ્ને ધાર્યું નહોતું. ઋચિકને નહોતી ભૂલી એક સત્યવતી. તેના મનમાં અવારનવાર ઋચિકના 1000 અશ્વના ડાબલાનો પ્રતિઘોષ ઉઠ્યા કરતો. ક્યારેક ઊંઘમાંથી ઝપકીને જાગી જતી તો તેને અશ્વની હાવર સંભળાતી હોય તેવો ભાસ થતો. સત્યવતીનું અંતર કહેતું કે ઋચિક આવ્યા વિના નહીં રહે. વગર જોઈએ તે ઋચિકને પ્રેમ કરી બેઠી હતી અને ઋચિકને નહોતા જોયા એમ પણ કેમ કહેવાય. મા ઉષાએ જે મુખ દેખાડ્યું હતું તે સત્યવતીના મનમાં એટલું તાજું હતું કે પોતે ચિત્રકાર હોત તો એ હુબહુ આલેખી બતાવત. સખીએ તો ઋચિકને આલેખી બતાવ્યા હતા જ. ઋચિક ખરેખર 1000 શ્યામકર્ણ અશ્વ લઈને કાન્યકુબજ જવા નીકળ્યા ત્યારે તેમના ચમત્કારની વાતો શેરીએ ચૌટે થવા લાગી. સામાન્ય વાત પણ ચમત્કારમાં ક્યારે પલટાઈ જાય તે કહેવાય નહીં. સાંભળ્યું, લોકો અંદર અંદર વાતો કરતા મહત્વના બનાવોની ચર્ચા સામાન્યતઃ લોકો પહેલા કરે છે. ઋચિક 1000 શ્યામકર્ણ ઘોડા લઈને આવે છે. બોલનારે ઋષિ આકાશમાંથી તારા ઉતારીને લાવ્યા હોય તેવા ભાવપૂર્વક કહ્યું. કોણ ઋચિક? મોટા માણસને પણ પોતે નથી ઓળખતા એવું બતાવવાનો ઘણાને શોખ હોય છે. ભૂલી ગયા ઋચિક? ઋષિને ભૂલી ગયા? ઋચિક પહેલીવાર કાન્યકુબજ આવ્યા ત્યારે તોફાને ચડેલ અશ્વને મંત્ર બરે વશ કરી લીધો હતો એ આખી વાત ભૂલી ગયા? આવું કેમ ભૂલી જવાય? ના, ભૂલ્યો તો નથી, પણ ઋચિકે એક સામટા હજાર શ્યામકર્ણ અશ્વ કાઢ્યા ક્યાંથી? આ તો ઋષિ એ દારે તે કરી શકે, મંત્રના પ્રભાવને આખી સૃષ્ટિ ઊભી કરે. ગાદીરાજ હવે શું કરશે? હવે સત્યવતીને પરણાવ્યા વિના છૂટકો નહીં થાય. ગાદીરાજ વચનભંગ કરે તો ઋચિક ઋષિના શાપથી કાન્યકુંભજનું ધનોત્પનોત નીકળી જાય. લોકોએ ઉત્તર ઉત્તર ચાલી આવતી સુકન્યા અને ચૈવનની વાત સાંભળી હતી. ખુદ ગાદીરાજ પણ ચિંતામાં પડી ગયા. ઋચિક તો શ્યામ કર્ણ અશ્વ લઈને આવે છે. ગાદીરાજે સરસ્વતીને કહ્યું, ભલે આવે, મહારાણીએ ઠંડે કોઠે જવાબ દીધો. તેઓ તો સત્યવતીની ઈચ્છા જાણતા હતા ને, આપણે શું કરીશું? સત્યવતીને ઋચિક સાથે પરણાવવી પડશે. ગાદીરાજે પોતાની જારમાં પોતે જ સપડાઈ ગયા હોય તેવા ભાવપૂર્વક પૂછ્યું, હજી એ છટકવાનો માર્ગ મળે તો તેઓ છટકે તેમ હતા. માનવ જાતિના ઇતિહાસની અનેક કરુણતા વચનભંગમાંથી ઊભી થઈ છે, એમાં છૂટકો છે? સરસ્વતીએ કહ્યું, તમારું મન માને છે? વિચાર મારા કે તમારા મનનો નહીં, સત્યવતીના મનનો કરવો જોઈએ. સરસ્વતીએ પુત્રીની ઈચ્છાનો ઈશારો કર્યો. શું કરીશું? ગાદીરાજ મહારાણીનો ઈશારો સમજ્યા નહીં. અશ્વ તો આવવા દો, પછી ઘીને ગળે ઘી થઈ રહેશે. મહારાણી સરસ્વતી જરાય ઊના તાતા ન થયા. તાત્કાલિક વધુ સ્પષ્ટતા કરવાનું તેમને અનાવશ્યક લાગ્યું. તમારે કોઠે આટલી ટાઢક કેમ છે? ગાદીરાજ વ્યગ્ર હતા. બેસીને વાત કરવાને બદલે ગાદીરાજ ખંડમાં આમ તેમ આંટા મારતા હતા. ચાર પરથી તેમના મનની મથામણ પરખાઈ આવતી હતી. પિતાજી, આપ પણ મનમાં નિરાશ રાખો, આપના વચનનું પાલન થશે જ. સત્યવતીએ એકાએક પ્રવેશતા કહ્યું, આવી બાબતમાં શરમના માર્યા ચૂપ રહેવાનું તેને અયોગ્ય લાગ્યું. સામાન્ય સંજોગોમાં લજ્જા સ્ત્રીની શોભા છે, ક્યારેક એ સ્ત્રીના વિનાશનું કારણ બની જાય છે. શું કહ્યું તે? ગાદીરાજે ઊભા રહી જતા સવિસ્મય પૂછ્યું. આપના વચનની હાંસી ન થવા દેવાય. પ્રવેશતી વખતે સત્યવતીના મનમાં જે થોડો ઉશ્કેરાટ હતો તેના પર તેણે તરત કાબુ મેળવી લીધો. તું ઋચિક ઋષિને પરણશે? ગાદીરાજ લાડકી દીકરી તરફ સ આશ્ચર્ય જોઈ રહ્યા. તેમને તો ડર હતો કે ઋચિકને આપેલા વચનમાંથી છટકી નહીં શકાય તો સત્યવતીને સમજાવતા આંખો ઓળે આવશે. અવશ્ય. ત્રણેય એકમેક સામે જોઈ રહ્યા. સત્યવતીને આટલી મક્કમ રીતે ઋચિકનો સ્વીકાર કરતી જોઈ ગાદીરાજને આશ્ચર્ય થયું. રાજકન્યા વૃક્ષ તાપસને આટલી સ્વાભાવિકતાથી કેમ સ્વીકારતી હશે? વિલાસના સાધનોનો પણ કોઈકને ઉપકો આવે છે તેની ગાદીરાજને ખબર નહોતી. પણ ગાદીરાજને એક રીતે નિરાંત થઈ. સત્યવતીને સમજાવવી પડશે તો શું થશે? એ પ્રકારનો ઉચાટ સમી ગયો. છતાં ઊંડે ઊંડે ગાદીરાજના મનમાં હજી એમ થતું હતું કે લોકોને ગપ્પા મારવાની ટેવ હોય છે, તેમ ઋચિક અને શ્યામકર્ણ અશ્વની વાત પણ ગપ નીકળે તો કેવું સારું? 1000 શ્યામકર્ણ શ્વેત અશ્વ લાવવા એ કાંઈ બચ્ચાનો ખેલ નથી. લોકોએ વાત જોડી કાઢી હોય તે સંભવિત છે, અથવા ઋચિક પૂરું સમજ્યા વિના ભરતા અશ્વ લેતા આવ્યા હોય તોય ના નહીં. ડૂબતું તરણું પકડે તે આનું નામ. પણ ગાદીરાજે ઋચિક અને તેમની પાછળ 1000 દેવાંગી શ્યામકર્ણ શ્વેત અશ્વનું થનગંતુ જૂથ રાજમહાલયના પટાંગણમાં જોયું ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. કંઈક કલ્પના અતીત થયું હતું, એમની વાચા જાણે હરાઈ ગઈ. શિષ્ટાચારના સામાન્ય સ્વાગત શબ્દો પણ તેમની જીભે ન ચડ્યા. ઋષિની સરળતા રાજાની મુત્સદ્દીગીરીને માત કરી ગઈ. આવું બને? સમયના આટલા ટૂંકા ગાળામાં બને? ગાદીરાજને વિસ્મય એટલું અકરાવી રહ્યો કે તેઓ અહોભાવ પણ ન અનુભવી શક્યા. જરા સ્વસ્થ થતા તેમને વિચાર આવ્યો, આ સ્વપ્ન તો નહીં હોય. પોતાની જાગૃતિની ખાતરી કરવા ગાદીરાજે આંખો ચોરી જોઈ. આંખો ચોર્યા પછી પણ થોડી ક્ષણ પટપટાવી, એ પછી તેમણે જોયું તો સામે 1000 ઘોડા થનગનતા ઊભા હતા. બાજુમાં રુચિક હતા એવા જ સ્વસ્થ અને પ્રભાવવંત. તેમના વદન પર અભિમાનની એક રેખા પણ નહોતી. ગાદીરાજનું આશ્ચર્ય સમ્યું નહોતું. તેઓ મૂઢની જેમ ઊભા રહ્યા. પોતે આ ઋષિની હાંસી ઉડાવી હતી. કઈ વારે ગાદીરાજ ઋચિક પાસે ગયા. ગાદીરાજ, ઋચિકે કહ્યું. હા, ગાદીએ શૂન્ય મનસકની જેમ હોકારો ભર્યો. હું આવ્યો છું. હા, હું જોઉં છું. ગાદીરાજ સ્વસ્થતા મેળવવા મચી રહ્યા. સૌથી પહેલાં તેમનામાં અહોભાવ ઉત્પન્ન થયો. આપની ઈચ્છા અનુસાર સહસ્ર શ્યામકર્ણ શ્વેત અશ્વ લેતો આવ્યો છું. આપ તે તપાસી લો અને ગણી લો. શું તપાસું, શું ગણું? ગાદીરાજ માત થઈ ગયા. સમજ્યા કે ઋષિનું માપ કાઢવા જતાં પોતે મપાઈ ગયા. કેમ? કન્યાદાન આપતા પહેલાં જ્યા માતાની કસોટી રૂપે આપે જ આવા અશ્વ માંગ્યા હતા ને, આ રહ્યા એ અશ્વ. ઋષિવર, મારી સમજમાં કાંઈ ઉતરતું નથી. 1000 શ્યામકર્ણ શ્વેત અશ્વ અને એક એક સરખા, આ કેમ બન્યું? હું ભાનમાં છું કે આપનો કોઈ ચમત્કાર છે? ગાદીરાજ, આપ સંપૂર્ણ ભાનમાં છો. આ અશ્વનું અસ્તિત્વ મારો કોઈ ચમત્કાર નથી, આ તો દેવની કૃપા છે. ઋચિકે મનોમન વરુણદેવને વંદન કર્યા. કાયવય દ્વારા દેવે કામ કર્યું હોવાની તેમને ખાતરી હતી. અને તમે એ દેવ કૃપાના અધિકારી બન્યા છો? ગાદીરાજ ઋચિકને જુદી દ્રષ્ટિએ જોવા લાગ્યા. મારા અધિકારની મને ખબર નથી. દેવની નિસીમ કૃપા અંધરાધાર વરસથી જોઈ છે. ઋચિકની નમ્રતા અજબ હતી. ઋચિકી, આપ તો ધન્ય છો જ, મને એ ધન્યતાનો ભાગીદાર બનાવ્યો. સત્યવતી મારી પ્રિય પુત્રી છે, તે આપના જેવા પ્રતાપી ઋષિની પત્ની બનશે એ મારું પણ સદભાગ્ય છે. એટલા પૂરતો હું પણ દેવની કૃપાનો ભાગીદાર નહીં? દીકરીઓના માવતરને યોગ્ય જમાઈ શોધવાની ભારે ચિંતા હોય છે. પોતાના હૈયાના ટુકડા જેવી પુત્રીને પારકા હાથમાં સોંપતા દરેક મા બાપનું અંતર ભેદાય છે. પરંતુ જેમને સુપાત્ર જમાઈ મળે તે દીકરીના સુખનો સંતોષ માણે છે. મારી પુત્રી મહર્ષિ ભૃગુ વારુણી અને તપસ્વી ચૈવનના આશ્રમની અધિષ્ઠાત્રી બનશે તેનો મને હર્ષ છે, ગર્વ છે. અને આ સહસ્ર અશ્વ જોઈને તો સ્વયં ઇન્દ્રને મોમાં આંગળા નાખવા પડે. ઋષિવર, મારી દીકરી સત્યવતી તમારા સાથમાં અવશ્ય સુખ સાતા પામશે. છતાં બાપનું મન ભલાભણ કર્યા વિના કેમ રહે? સત્યવતીનું ધ્યાન રાખજો. એની કોઈ ભૂલ થાય તો રોષ ન કરશો, ક્ષમા કરજો. ગાદીરાજ સમજ્યા કે ઋચિકની ઈચ્છા સા આદર સ્વીકારવામાં કલ્યાણ છે. પલકવારમાં સહસ્ર શ્યામકર્ણ અશ્વ હાજર કરનારા ધારે તે કરી શકે. આથી ચડિયાતો પતિ સત્યવતીને ક્યાં મળવાનો હતો? ઋચિક માની લીધા હતા એટલા સામાન્ય ન હતા. ઋચિકને સત્યવતી પરણે એ જ વિધિનું નિર્માણ લાગે છે. ગાધીરાજને સાચી વાત સમજાઈ ભલે જરા મોડે. ગાધીરાજ આપ નિશ્ચિત રહો, મને પુત્રી સત્યવતી આપીને આપે એક પુત્ર પ્રાપ્ત કર્યો છે. ઋચિકે વિવેકના વેણ ઉચ્ચાર્યા. પુત્ર? પુત્ર તો મારે છે નહીં. ગાધીરાજને આજ એક પછી એક આશ્ચર્ય અનુભવવાનો વારો હતો. હવેથી હું આપનો પુત્ર નહીં? અવશ્ય અવશ્ય, સત્યવતીનું પાણી ગ્રહણ કરો એટલે તમે પણ મારા કુટુંબીજન બનો છો, મારું અંગ બનો છો. અમારા ક્ષેમ કુશળની જવાબદારી તમારે ઉઠાવવાની રહેશે. હા, કેવું મોટું સદભાગ્ય, ગાધીરાજે કહ્યું. સત્યવતીના લગ્ન લોકોને વાતનો રસિક વિષય પૂરો પાડ્યો. ભગવાન પિનાક પાણી દક્ષ રાજાને ત્યાં ધ્યાન લઈને ગયા હશે ત્યારે કંઈક આવું જ દ્રશ્ય ઊભું થયું હશે. કાન્યકુબજનું એક એક ઘર શણગારવામાં આવ્યું. વરરાજા ઋચિક એ જ ઋષિ વેશમાં હતા, છતાં સમગ્ર કાન્યકુંભજનો જરહરાટ ઋચિકના આંતરિક તેજ આગળ ઝંખવાતો હતો. ગાધીરાજે એકની એક પુત્રીના લગ્ન ધામધૂમથી ઉજવ્યા. કાન્યકુંભજ ધુમાડા બંધ જમ્યું. બહારથી આવેલા મહેમાનોની તહેનાતમાં રાજસેવકો રાત દિવસ ખડે પગે રહ્યા. મિષ્ટાનની વાનીઓ એક જુઓ ને એક ભૂલો એવી હતી. ચોમેર રંગ અને રસની ઉજાણી જામી. સૌને લાગ્યું કે રાજાની દીકરી પરણે છે. સપ્તપદી પ્રસંગે ઋચિક અને સત્યવતીએ યજ્ઞમાં હુત દ્રવ્યો હોમ્યા ત્યારે દેવોએ તેમના દાંપત્યને વધાવવા પુષ્પવૃષ્ટિ કરી. બધા લોકો આ પુષ્પવૃષ્ટિ મુગ્ધ ભાવે જોઈ રહ્યા. લોકોએ પણ અંતરના ઉમરકાથી લાડડી રાજકુમારીને અખંડ સૌભાગ્ય ઈચ્છ્યું. બીજા બધા જમણવારની ધમાલમાં પડ્યા હતા ત્યારે મહારાણી સરસ્વતી રાજમહાલયના એકાંતમાં સત્યવતીને કહેતા હતા, સત્યવતી તારા લગ્નનો મને હર્ષ છે, પરંતુ અંતરને કોઈ અગોચર ખૂણે કંઈક ન સમજાય તેવા ખડખડાટ થયા કરે છે. ખડખડાટ શેનો થાય છે માં? સત્યવતીએ વાલપૂર્વક માતાના ગાલ પર હાથ ફેરવતા પૂછ્યું. મા દીકરીનો વ્યવહાર ઘણીવાર સખી જેવો હોય છે. તું જાય છે તેનો? માં, દીકરી યોગ્ય સમયે સાસરે જાય એમાં ખડખડાટ શા માટે? પણ તું જાય છે તેના સંજોગો જુદા છે ને? માતાએ સરળ ભાવે કહ્યું. જુદા એટલે? હું આશ્રમવાસીની બની એ તને ખૂંચ્યું? સત્યવતીએ સીધો પ્રશ્ન કર્યો. ના ના, એમ નથી, સરસ્વતીએ ઉતાવળે કહ્યું. તું ઋષિ પત્ની બની તેનો મને શોખ નથી. ઈશ્વરે જે નિર્માણ કર્યું તે માથે ચડાવવું જોઈએ, અને ઋચિક તો કોઈ તેજસ્વી છે, તો તને શોખ શેનો છે મા? બેટી, તારે એક ભાઈ હોત ને તો તને વરાવવાની વેદના અમને ઓછી સાલત. મહારાણીએ ઘર ઘરે સાદે અંતરની વાત કહી. આજ સુધી આ વાત તેમણે સત્યવતીને પણ કહી ન હતી. સત્યવતીની હાજરીમાં માતાને પુત્રની ખોટ ઓછી સાલતી, તે પણ સાચું. માં, એમાંય ઈશ્વરની ઈચ્છાને વશ થવું રહ્યું. સત્યવતીએ માતાને બોધ વચન કહ્યા, પણ માતાની મનોવેદના તે સમજી શકી. હું મન મનાવવાનો પ્રયત્ન કરું છું પણ એ માનતું નથી. માનવીનું મન બહુ અવરચંડુ છે. તારા પિતા તો રાજ્યના કાર્યમાં એકલતા ભૂલશે, પણ તું ગયા પછી મારો દિવસ કેમ જશે? માતાની આંખ ભીની થઈ, મોં ઝાંખું પડ્યું. માં, ઈશ્વરની આ સૃષ્ટિમાં અનેક ચમત્કારોને અવકાશ છે, એની ઈચ્છા હોય તો મને પણ ભાઈ મળે. સત્યવતીએ માતાને હૈયારી આપી. ખરેખર મહારાણી પરપર પોતાની ચિંતા ભૂલી ઉત્સાહમાં આવી ગયા. તને એ શક્ય લાગે છે? 1000 શ્યામકર્ણ સ્વતે અશ્વ મેળવવાનું કોઈને શક્ય લાગ્યું હતું? સત્યવતીએ સરળ ભાવે કહ્યું, હા હો. સરસ્વતી કંઈ વિશેષ ન બોલ્યા. કોઈ ઉજ્જવળ ભાવીની ઝાંખી કરતા હોય એમ તેઓ દીકરી સામે મુગ્ધ ભાવે જોઈ રહ્યા. આ પરે પુત્રી વિયોગનું દુઃખ વિસરાઈ ગયું. સત્યવતીનું આણું પાથરતા ગાદીરાજ અને સરસ્વતી યાદ કરીને રાજ્યલક્ષ્મી એકત્રિત કરતા હતા ત્યારે પુત્રીએ તેમને એકાંતમાં બોલાવીને પૂછ્યું, તમે રાજલક્ષ્મીનો આ ડગલો શા માટે કરાવો છો? તને કશી અગવડ ન પડે તે માટે યાદ કરીને તારી બધી વસ્તુઓ આણામાં મૂકીએ છીએ. ગાદીરાજે સ્નેહપૂર્વક કહ્યું, એકની એક દીકરી પર તેમને અપાર હેત હતું. પિતાજી, હું જ્યાં જાઉં છું ત્યાં આ વૈભવ સોંપશે? સત્યવતીએ ગાદીરાજનું વાસ્તવિકતા પ્રત્યે ધ્યાન દોર્યું. પહેલે જ દિવસે તું આશ્રમ જીવનથી કેવી રીતે ટેવાઈશ? ધીમે ધીમે સાદાઈની ટેવ પાડજે. ગાદીરાજે વ્યવહારુ વાત કરી, પિતાજી, કેટલાક પ્રસંગે જીવન એક ઝપાટે બદલવું જોઈએ. સત્યવતીએ કોઈ સિદ્ધાંત પ્રતિપાદિત કરતી હોય તેમ કહ્યું, દીકરી આટલી ત્વરાથી કેમ બદલી જતી હશે? સરસ્વતીએ પૂછ્યું, પણ તેઓ સમજતા હતા કે લગ્ન સ્ત્રીના જીવનનું પરિવર્તન છે. આ પરિવર્તનમાં ધીમે ધીમે ને અવકાશ નથી. અગ્નિદેવની સાક્ષીએ નવદંપતીએ એકમેકનું સહચાર્ય સ્વીકાર્યું. ત્યારથી પતિના આદર્શો પત્નીના બન્યા. આવા ભવ્ય સમર્પણની તોલે આવે એવું સંસારમાં બહુ થોડું છે. પરભર ગાદીરાજ, સરસ્વતી અને સત્યવતી એકમેક સામે મૂંગા મૂંગા જોઈ રહ્યા. મા સત્યવતીએ કંઈ વારે કહ્યું, મને આશીર્વાદ આપ, એથી ચડિયાતું બીજું કાંઈ નથી. સત્યવતીએ રુચિકના સાથમાં ભાર્ગવ આશ્રમમાં પ્રથમ પગલાં માંડ્યા ત્યારે તેનું સ્વાગત કરવા આશ્રમવાસીઓ પાસે કાન્યકુબજ જેવો રાજવૈભવ નહોતો, પણ જે નહોતું તેનો ખંગ તેમણે અંતરની લાગણીથી વારી આપ્યો. આશ્રમવાસીઓએ પોતાના કુલપતિની ભાર્યાના પગલાં પૂજ્યા. યુવતી સત્યવતીમાં તેમણે કુલમાતાનું સ્વરૂપ નિરખ્યું. સત્યવતી આટલા બધા લોકોનો આવો નિર્વ્યાજ પ્રેમ જોઈ મુક્ત થઈ ગઈ. એ સ્નેહમાં કશી કૃત્રિમતા નહોતી. મેઘ વર્ષે એટલી સહજતાથી સત્યવતી પર આશ્રમવાસીઓનો સ્નેહ નીતરતો. આવો સ્નેહ પામવો એ જ જીવનનું પરમ સદભાગ્ય છે. જીવનનું સત્વ એવા સ્નેહમાંથી પ્રગટે છે. સત્યવતીને કોઈ બાબતની ઉણપ ન સાલે તે માટે આશ્રમવાસીઓ ચિંતિત હતા. એમણે સત્યવતીને મિષ્ટાન રાંધીને ખવડાવ્યું, આશ્રમનો ખૂણે ખૂણો ફેરવીને બતાવ્યો, આશ્રમના ઇતિહાસની ઝીણી ઝીણી વિગતો કહી સંભળાવી, આશ્રમના વૃક્ષ પશુ પક્ષી બધાનો પરિચય કરાવ્યો અને સત્યવતી આશ્રમ જીવન સાથે આત્મીયતા સાધી રહી. થોડા જ સમયમાં સત્યવતીને આ સાદા સરળ લોકો પોતિકા લાગવા માંડ્યા. સાચા સ્નેહ સમક્ષ ભેદભાવની દિવાલો લાંબો સમય નથી ટકતી. આશ્રમવાસીઓનો અકૃત્રિમ નિરાડંબર સ્નેહ અને તેમના અંતરની ઉષ્મા સત્યવતીને સ્પર્શી ગયા. અલ્પ સમયમાં તે કાન્યકુબજની રાજકુમારી મટી સમગ્ર ભાર્ગવ આશ્રમની કુટુંબની બની ગઈ. આવડું મોટું પરિવર્તન કસા આઘાત પ્રત્યાઘાત વિના સિદ્ધ થઈ શક્યું? સત્યવતી કાન્ય કુંભજ કે માતા પિતાને ભૂલી નહોતી, પરંતુ ભાર્ગવ આશ્રમ તેની માટે પરાયો ન રહ્યો. સાસરિયા સાથે તદ્રુપ બનતી કુલવધુએ પિયરિયાને ભૂલી જવાની જરૂર નથી હોતી. તેનું સ્નેહ વર્તુળ સંકીર્ણ નથી બનતું, વિસ્તૃત થાય છે. ઋચિક આશ્રમના કામમાં રોકાયેલા રહેતા ત્યારે પણ સત્યવતીને એકલું ન લાગતું. ભાર્ગવ આશ્રમ જાણે આટલા વર્ષોથી તેની જ વાટ જોતો હતો. સત્યવતી રાત્રિના એકાંતમાં ઋચિકને પ્રથમ મળી ત્યારે સત્યવતી પ્રિયે ઋચિકને ભીર સ્વર પ્રગલ્ભ સ્નેહની ઉષ્મા ભર્યો હતો. દેવ સત્યવતીનો રૂપાની ઘંટડી જેવો અવાજ મધુરતા પ્રસરાવી રહ્યો. વાત કરતા તેણે પતિની દ્રષ્ટિમાં દ્રષ્ટિ પરોવી, પણ સંકોચ થતા તરત નયન નીચે ધારી દીધા. એ ડરેલા નયન સવિશેષ કમનીય લાગ્યા. બિડાયેલ પુષ્પ કરી સમા, તને કંઈ અપૂર્ણતા લાગે છે? ઋચિક સત્યવતીને કશી ઉણપ ન લાગે તેની બરાબર કાળજી રાખતા. મને મને એમ કેમ પૂછવું પડ્યું? અત્ર કોઈ ત્રીજું છે? ઋચિકને હોઠને ખૂણે સ્મિત લહેરાયું. નવપરિણીતાઓને વારંવાર હસવું આવે છે. દેવ, તમારો સંગાથ મળે પછી અપૂર્ણતા કેવી? તમને પામીને હું સ્વર્ગનું સુખ પામી છું. મારી કેટકેટલી પ્રાર્થનાઓ બાદ તમને પ્રાપ્ત કરી શકી છું. સત્યવતી આનંદ વ્યક્ત કરી રહી, અંતરથી તે સંતુષ્ટ હતી. તો તારા મુખારવિંદ પર ચિંતાની વાદળી ફરક્યા કરતી કેમ લાગે છે? ચિંતા? મને તમે કેમ જાણ્યું? પ્રિયતમાના મુખ પરના ભાવ ન પારખે એ મનુષ્ય નહીં, પશુ કહેવાય. કંઈ ઋચિક મંદ મંદ મરક્યા. મા બાપને છોડ્યા તેની તાજી સ્મૃતિ થોડી ચિંતા ઉપજાવ્યા વિના કેમ રહે? સત્યવતીએ કમરસા નયન પટપટાવતા કહ્યું. એ નયનોમાં ક્ષોભ અને ઉલ્લાસ સંતા કુકડી રમતા હતા. કેમ, મારી અટકર ખોટી નથી ને? ઋચિકે પ્રેમપૂર્વક સત્યવતીની ચીબુક હલાવતા પૂછ્યું. નવપરિણીતોને સામાન્ય વાતચીતમાં પણ પ્રેમના પડઘા પડતા સંભળાય છે. મંત્ર દ્રષ્ટા ભાર્ગવની અટકર ખોટી કેમ હોય? અસત્ય તો તેમની સમક્ષ ઢૂંકે પણ નહીં. સત્યવતીના ગાલ પર વાળના શેરડા પડ્યા. ચાલો, એટલી જ વાત છે તો મન પર બોજ ન રાખીએ. ઋચિકે ખડખડાટ હાસ્ય કરતા કહ્યું. સ્વટિક્ષા નિર્મળ માનવીને સાધ્ય એવા એ નિખાલસ અને અંતરનો નિર્વિધ આનંદ વ્યક્ત કરતા હાસ્ય સમક્ષ ગ્લાનીનું અસ્તિત્વ શક્ય ન હતું. સામાન્ય રીતે ઋચિક ગંભીર હતા, બહુ હસતા નહીં, પરંતુ હસતા ત્યારે એ હાસ્યમાં વશ કરી લે તેવું જાદુ દેખાતું. માનવીનું હાસ્ય એના ચારિત્ર્યનો અરીસો છે. હા, છે તો એટલી નાની જ વાત. સત્યવતીએ વહેણીનો પુષ્પગુચ્છ સરખો કરતા કહ્યું. એ ચિંતા નાની છે કે મોટી તે વાત હું નથી કરતો. મારા મનમાં જુદી જ કલ્પના ઉઠી હતી. હમ, સરસ્વતીએ પ્રેમમસ્તીમાં આંખો નચાવતા પૂછ્યું. એવી તે શી કલ્પના ઉઠી હતી કવિરાજ? મને એમ થયું કે ગાંધીરાજની લાડકી પુત્રીને આ વૃક્ષ ઋષિના આશ્રમમાં નહીં ગોતતું હોય તો? જાવરે, મને તો સત્યવતીએ અંબોડામાંથી શિરીષનું પુષ્પ કાઢી ઋચિકની અથેરી પર ફેરવતા કહ્યું, પણ તે આગળ ન બોલી શકી. આ પ્રણય ક્રીડા સમક્ષ તેને મૌન ઉચિત લાગ્યું. કેમ અટકી ગઈ? જ્યાં તમે ત્યાં મારું સ્વર્ગ. હમ, સંસારની કોઈ સદભાગી સ્ત્રીએ પિયરની સમૃદ્ધિ ખાતર પિતૃગૃહની અવગણના કરી જાણી છે? સત્યવતીએ સનાતન સત્ય ઉચ્ચાર્યું. ઋચિક સત્યવતી સામે જોઈ રહ્યા, અપલક દ્રષ્ટિએ જોઈ રહ્યા. શું જુઓ છો? સત્યવતીએ ઋચિકનો જમણો હાથ પોતાના હાથમાં લઈ તેની અણીદાર આંગળીઓ સાથે ગેલ કરતા પૂછ્યું, આ મૃદુ સ્પર્શમાં તેને આનંદના ઓદ ઉછળતા લાગ્યા. તને ઋચિકે ટૂંકો ઉત્તર આપ્યો, તેમનું સમગ્ર વિશ્વ આ ક્ષણે સત્યવતીમાં સમાવિષ્ટ થઈ ગયું હતું. હોવું જ જોઈએ ને. ઋચિક જાણે દ્રષ્ટિ દ્વારા સત્યવતીને પિતા હતા. મારામાં શું જુઓ છો? પરમ તત્વ. પરમ તત્વ? સત્યવતીએ ઋચિકની નજીક સરતા કહ્યું, દેવ, વ્યર્થ પ્રયાસ ન કરશો, મારામાં કાંઈ નથી. રાજની મોઢે ચડાવેલી દીકરી એનામાં શું હોય? ઈશ્વર સ્ત્રી માત્રને આંતરિક પ્રભાનો દાન કરે છે, મારી સત્યવતી એ દાનથી વંચિત કેમ હોય? એ દાન તો હવે તમે આપો ત્યારે ખરું. કંઈ સત્યવતીએ મૃદુ સ્મિત કર્યું. પતિ પત્નીનું મિલન પ્રગાઢ બન્યું. 10. સત્યવતી ઋચિકનું દાંપત્ય સર્વથા સભર હતું. સુખ સગવડના બાહ્ય પ્રસ્થાનોનું સત્યવતીને પહેલેથી આકર્ષણ નહોતું. આશ્રમમાં એવા સાધનો નહોતા, તેથી સત્યવતીને ઉલટી નિરાશ લાગતી. પણ આશ્રમમાં જે પ્રેમનો ધબકાર હતો, તે સત્યવતી હર પરે અનુભવતી, અને જીવનની આવી ધન્યતા બદલ માતા ઉષાનો અંતરથી આભાર માનતી. એકવાર ઋચિક અને સત્યવતી નમતી સાંજે આશ્રમ પાસે નદીના પટમાં ફરવા ગયા. સૂર્યનારાયણ પશ્ચિમની ક્ષિતિજથી નાડાવા ઊંચા રહ્યા હશે. વૃક્ષોની ઘટામાં લાપત્તા છુપાતા સવિતા દેવ પશ્ચિમને દ્વાર અલોપ થઈ જવા જાણે ઉતાવળા થયા હતા. પક્ષીઓ પણ પોતપોતાના મારામાં લપાઈ જવા ઉત્સુક હતા. દિનભરના અવિરત વ્યવસાય બાદ મધુરા ગૃહની યાદે ગર્ભણી વરેલા પક્ષીઓ અને આથમતા સૂરજદેવનું એ દ્રશ્ય મનોહારી હતું. રોજિંદું છતાં નિત્યનૂતન હતું. ઋચિક અને સત્યવતી આ પાવનકારી દ્રશ્ય જોતા નદીની વેરુમાં બેઠા. બંને મૂંગા મૂંગા નદીની રેતી સાથે ગમત કરતા કિર્તારની અદ્ભુત લીલાનું અહોભાવપૂર્વક દર્શન કરી રહ્યા. બંનેના અંતર એટલા સભર હતા કે તેમને વાર્તાલાપ પણ આવશ્યક લાગતો ન હતો. એકાએક સત્યવતીનું ધ્યાન થોડે દૂરની એક બોરડી તરફ ગયું. 10-એક વર્ષનો એક છોકરો લંગડાતો લંગડાતો બોરડી તરફ જતો હતો. 13 વર્ષની એક છોકરી તેને બોરડી તરફ જતા રોકતી હતી. ભાઈ બહેનની આ ખેંચતાણના મૂળમાં અનન્ય પ્રેમ હતો. બહેન, તું મને જવા દે, હમણાં તારે માટે ખોરો ભરીને પાકા બોર લાવી આપું. નાનકડા ભાઈએ શ્રદ્ધાપૂર્વક કહ્યું, ભાઈ, તું લાવે એ બોર મને અમૃત જેવા લાગે છે, પણ તારા પગમાં કાંટો વાગ્યો છે, એ કાઢ્યા વિના હું તને બોરડી પાસે નહીં જવા દઉં. બહેનને બોરની મીઠાશ કરતાં ભાઈના પ્રેમમાં વિશેષ રસ હતો. બહેન, તું તો બહુ હઠીલી, એવા કાંટા તો વાગ્યા કરે. ભાઈ, મામૂલી કાંટા ખાતર બહેનને બોરની લિજ્જતથી વંચિત રાખવા તૈયાર નહોતો, અને હું બહેન જેવી બહેન એ કાંટો કાઢ્યા વિના રહું? મને એકવાર બોર લઈ આવવા દે, પછી કાંટો કાઢજે. ના, સૂર્યનારાયણ હમણાં આથમી જશે, પછી ઝીણો કાંટો નહીં દેખાય, અને તારે ઘર સુધી લંગડાતા આવવું પડશે. હું એમ થવા દેનાર નથી. ચાલ બેસી જા. મોટી બહેને પોતાનો અધિકાર વાપર્યો. ભાઈનું ન ચાલ્યું. નદીની વેરુમાં તેને બેસી જવું પડ્યું. બેને ભાઈનો પગ ખોરામાં લઈ કાંટો કાઢવા માંડ્યો. સત્યવતી આ પાવનકારી દ્રશ્ય મંત્રમુગ્ધની જેમ જોઈ રહી. સત્યવતી, રુચિકે ધીમે સાદે કહ્યું, પણ બેન ભાઈનો અનન્ય સ્નેહ નિરખવામાં તલ્લીન સત્યવતીએ પતિનો ધીમો સાથ ન સાંભળ્યો. રુચિકે પણ સત્યવતીની જેમ એ બેન ભાઈની જોડી સામે જોયું. થોડી વારે સૂર્ય આથમી ગયો, કાંટો નીકળ્યો. લે, હવે હું થોડા બોર લઈ આવું, ભાઈએ કહ્યું. ના, અંધારું થઈ ગયું, હવે બોરડી પાસે નથી જવું, વરી કાંટો વાગે. બેન, આવા સરસ બોર. ભાઈ, સરસ બોર આવતીકાલે નાસી નહીં જાય, કાલ આપણે પાછા આવશું. અત્યારે તને બોરડીની નીચે નહીં જવા દઉં. બેનભાઈ આનંદપૂર્વક ઘર તરફ ઉપડ્યા. સત્યવતી, તું ક્યાંક ખોવાઈ ગઈ છે? રુચિકે કહ્યું. હા, હું ખોવાઈ ગઈ છું, સત્યવતીએ કહ્યું. બોરને કાંટાનો પ્રસંગ તો નાનો હતો, પણ બેનભાઈનું આવું નિર્વ્યાજ હેત સત્યવતીના અંતરને સ્પર્શી ગયું હતું. બેનભાઈના આવા નિર્વધિ સ્નેહથી પોતે વંચિત છે તેનું દુઃખ એ પરે સત્યવતીના સમગ્ર અસ્તિત્વને ભરી રહ્યું હતું. બહુ નાનો પ્રસંગ સત્યવતીના ચિત્ત પર બહુ મોટી અસર કરી ગયો હતો. ક્યાં દેવ, મારે આવો નાનો ભાઈ કેમ ન હોય? તેના કાંટા કાઢવાનું સદભાગ્ય મને કેમ ન સાંપડે? સત્યવતીના મનમાં સાસરે આવતી વખતની માતાની વેદના પણ તાજી થઈ. ન ભાઈ મોટી ગાર કેમ કહેવાય છે તે સત્યવતીને સમજાઈ ગયું. પ્રિય, મને પ્રતિદિન તારામાં કંઈ ને કંઈ નવી ખૂબી દેખાયા કરે છે. ખૂબી મારામાં? આમાં ખૂબી સી? આ તો નારી સહજ ઝંખના છે, એમાં તમને નવું શું દેખાયું? બહુ સરસ. શું દેખાયું? પતિ સાથે તદ્રુપ થઈ જવા છતાં નારી પોતાના અન્ય ધર્મો વિસરતી નથી. પૂર્ણિમાથી પૂર્ણ કાઢી લો છતાં શેષ પૂર્ણ રહે, તેના જેવી વાત છે. પતિને પૂરેપૂરું સમર્પણ છતાં બીજા કર્તવ્યોમાં પણ એટલી જ તત્પરતા. ઈશ્વરના સ્વરૂપને સૌથી વિશેષ મળતું આવે તેવું આ વિશ્વનું કોઈ સર્જન હોય તો તે નારી છે. રુચિકે સ્ત્રી જીવનના સામાન્ય પ્રસંગને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ મૂલવી બતાવ્યો અને મૂલવણીમાં પ્રેમની અંતરનો રણકો હતો. દેવ, તમારી વાત મને સમજાતી નથી. મારે ભાઈ જોઈએ, એ વાતને અને આ ગહન તત્વજ્ઞાનને શો સંબંધ? સત્યવતીએ પૂછ્યું. ન સમજાય ત્યારે હા, એ હા કરવાને બદલે પૂછી લેવું લાભદાયી છે. બધો જ ક્ષમા કરજો, મને સમજાતું નથી, તમારે સમજાવવું પડશે. ગાદીરાજની પુત્રી તાપસપતિ પાસેથી શીખવા તત્પર હતી. પ્રિય, હું જોઉં છું કે મારી સાથે તદાત્મય સાધવામાં તે કશી ઉણપ રહેવા દીધી નથી. તારું સમર્પણ સંપૂર્ણ છે. આપણા બંનેના હૃદય એકમેકથી છલોછલ ભરેલા છે, છતાં એ જ હૃદયમાં માતા પિતાનું સ્થાન અવિચલિત છે. ભાઈ મેળવવાની ઝંખના હૈયાત છે. એક કાળે તું માતા થશે ત્યારે સંપૂર્ણપણે બાળક બની જઈશ. છતાંય આપણા પ્રેમની ભરતી એવી ને એવી ચાલુ રહેશે. વિશ્વની નિયંત્રણાનું આ પ્રેરક કૌતુક છે, એ છે જીવનનું પરમ પવિત્ર રહસ્ય. રુચિક પ્રિયતમાને જીવનનું તત્વજ્ઞાન સમજાવવા બેઠા. તેમના સ્વરમાં મૌગ્ય ઉભરાતું હતું. ઓ રે, મારા તત્વજ્ઞ, તમે જબરા છો. સત્યવતી ખિલખિલાટ હસી પડી. જાણે પારિજાતના મધમતા પુષ્પ વેરાયા, કેમ તમને મારામાં કયા પ્રકારની જબરાઈ નજરે ચડી? કોઈ પ્રેમી પ્રિયતમા સમક્ષ જબરો નથી, પ્રેમનો અંશ ઘટે અને જબરાઈનો અંશ વધે તો જીવન કલુષિત બને. મારા જીવનમાં હું કલુષિતતાનો અંશ પણ ન સહી શકું. માધુર્ય ઓસરે ત્યારે સમજી લેવું કે જીવનની બાજી સમેટવાનો સમય આવી પહોંચ્યો છે. દેવ, મારે તત્વચર્ચા નથી જોઈતી. સત્યવતીએ રુચિકના વારમાં આંગળા ફેરવતા કહ્યું, પ્રતિદિન બંને એકમેકની વધારે ને વધારે નિકટ આવી રહ્યા હતા, તો તારે શું જોઈએ? નિસંકોચ મને કહી નાખ. રુચિક પણ મોજમાં હતા. મારે જોઈએ એક ભાઈ, કહી સત્યવતી પતિ સામે જોઈ રહી. જવાબમાં રુચિક કાંઈ બોલ્યા નહીં, પણ સત્યવતી સામે મધુર દ્રષ્ટિએ જોઈ રહ્યા. તપસ્વી રુચિક માટે એ દુષ્કર નથી. જરૂર પડે તો પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો, પણ ભાર્ગવ પૂર્વધુ ન ભાઈ નહીં રહે. સત્યવતીએ અંતરની વાત સાફ સાફ કરી દીધી, નિસંકોચપણે કહી દીધી. ભાર્ગવ પૂર્વધુ ન ભાઈ કે નિસંતાન કંઈ નહીં રહે. રુચિકે સત્યવતીના ગાલ પર પ્રેમ ભરી ટપલી મારી. ખરેખર દેવ? સત્યવતીએ રુચિકના બંને ખભા પકડી લેતા પૂછ્યું. પતિ સામે તે અનિમેષ જોઈ રહી. એ અપલક દ્રષ્ટિમાં લાખ લાખ સ્વપ્ન લહેરાતા હતા. ખરે જ પુત્ર મેષ્ટી યજ્ઞ ક્યાં કરવો પડશે? અહીં કે કન્યાકુંભ જ? સત્યવતી વાત પાકી કરવા મચી. પુત્ર કામેષ્ટી યજ્ઞ નહીં કરવો પડે તો? પ્રિય સૂક્ષ્મ દેહધારી ભૃગુ વારુણી આશીર્વાદ આપવા આવ્યા વિના નહીં રહે. ભાર્ગવ કુળની એ પરંપરા પડી ગઈ છે. ભગવાન ભૃગુ વારુણી પધારે ત્યારે તારે જે જોઈએ છે તે હું માંગી લઈશ. દાદાજી માટે કશું અશક્ય નથી. 11. સત્યવતીએ કન્યાકુંભમાં ઋચિક ઋષિના પ્રભાવની જે વાતો સાંભળી હતી તે અક્ષરશઃ સાચી હોવાનું તેને અનુભવથી દેખાયું. ઋચિકના પ્રભાવથી આશ્રમમાં સ્નેહનું એવું હવામાન બંધાઈ ગયું હતું કે આશ્રમવાસી ઉપરાંત એ વિસ્તારના પશુ પક્ષી પણ હરીમરીને રહેતા હરપરે હર પ્રવૃત્તિમાં જીવનની પાવનકારી સંવાદિતા જોવા મળતી. ઋચિક સંવાદિતાના સાધક છે. એની આશ્રમમાં પગ મૂકતા વેંત પ્રતીતિ થઈ જાય. સત્યવતી ઋચિકને આશીર્વાદ આપવા અન્ય ઋષિઓ ભાર્ગવ આશ્રમમાં આવ્યા હતા. રુદ્ર અને સત્યના ઉપાસક એવા ઋષિઓના સાત્વિક તેજ સમક્ષ સત્યવતીને ભલભલારાજ વિના ઠઠારા ક્ષુલ્લક લાગતા. બ્રહ્માના લીન એ ઋષિઓ પૃથ્વી પર વસતા હોવા છતાં અપાર્થિવ લાગતા. એમની આકૃતિમાં, એમના વાગ્ય વ્યવહારમાં, એમની પ્રત્યેક પ્રવૃત્તિમાં એક પ્રકારની દિવ્યતા તરી આવતી. લોકોત્તરતાનો કોઈ આડંબર નહીં, છતાં એમની જીવનચર્યામાંથી જ એવી પ્રતિભા નીતરતી કે તેઓ આપોઆપ વંદનીય લાગે. ઋચિકને આશીર્વાદ દેવા કેટલાય ઋષિઓ આવી ગયા. તેમની તપ પુત અને ઉજ્જવળ કાંતિથી આશ્રમમાં જાણે દિવ્યતાની લહેરી આવી ગઈ. પણ ઋચિકનું અંતર તો એક અવલૌકિક છતાં પરમ વાસ્તવિક ચેતના સમા ભાર્ગવોના આદ પુરુષને પુકારતું હતું. આ પૃથ્વીની દૂર અને બ્રહ્મલોકના તેજને જેમણે એક તાંકણે બાંધ્યા હતા, જેમની ચાલ પરમ સિદ્ધોની મંડળીમાં પણ નિરારી પડી જતી અને સ્વયં વિષ્ણુના વક્ષસ્થળ પર જેમનું પદ અંકિત હતું, એ મહર્ષિ ભૃગુને ઋચિકનું હૃદય સાદ પાડતું હતું. પુત્રનું અંતર પિતામહને ઝંખતું હતું, કોઈ અજાણ અને અંધારગેરી કોટી પર પગ મૂકતા અબોધ શિશુને હૈયું પિતાને પુકારી ઉઠે તેમ ઋચિકનું હૈયું પુકારતું, પિતાનો અસી પિતાનો બોધિ, તું પિતા છે, પિતાની જેમ અમને જ્ઞાન આપ. અને એક દિવસ ઋચિકની ઝંખના ફરી. સંધ્યા હજી આઠમી નહોતી. અંધકાર અને પ્રકાશની સીમારેખા પર આશ્રમનું વાતાવરણ ઝૂમતું હતું. ઋચિક પર્ણકુટીમાં એકલા બેઠા હતા. સામાન્ય માનવીને પણ ઈશ્વરમાં લીન થવાનું મન થાય તેવી આ ઘડી હતી. ચોમેર જાણે પાવિત્ર્યના ઓધ ઉછળતા હતા. ઋચિક ધ્યાનમાં મગ્ન હતા. ત્યાં ધીમે ધીમે રક્તિમ આભથી ચરકતા વૃક્ષો, નદીની દૂર દેખાતી જળધારા અને તેથી પણ દૂર દૂરની ટેકરીઓ કોઈ અદ્ભુત રસાયણમાં ઓગરવા લાગી. એ વિલોપનની પ્રક્રિયા પૂરી થઈ ન થઈ ત્યાં જ ક્ષિતિજ પર એક પ્રકાશિત બિંદુ દેખાયું અને એના કિરણો ફેલાવા લાગ્યા. આ કિરણોનું એક અભૂતપૂર્વ પ્રભામંડળ રચાયું. નિમિષ માત્રમાં એ પ્રભામંડળ તેમની સમીપ આવી ગયું. ધ્યાનસ્થ અવસ્થામાં દેખાતું એ પ્રભામંડળ ઋચિકને જાગ્રત અવસ્થા કરતાંય વિશેષ વાસ્તવિક લાગ્યું. પ્રભામંડળના દર્શને ઋચિકના હૃદયમાં ભાવની ભરતી ચડી. સામેના સ્થૂળ જગતના પડદા જાણે દૂર થઈ ગયા. તેમના બાહ્ય નેત્રોને સ્થાને ભ્રુમધ્યે જાણે એક જુદું જ અપાર્થિવ લોચન ઉગડ્યું. આ નૂતન લોચનના અપાર આનંદ અને આશ્ચર્ય વચ્ચે ઋચિક જુએ છે તો તેમની સામે મહર્ષિ ભૃગુ આવીને ઊભા છે. અત્યંત જીવંત છતાં અપાર્થિવ સાધન, આકૃતિ છતાં એટલા જ અસ્પર્શ, અથવા એમને અસ્પર્શ પણ કેમ કહેવાય. મહર્ષિ ભૃગુનું વ્યક્તિત્વ ઋચિકને છાવરી રહ્યું હતું. મહર્ષિ ભૃગુના વ્યક્તિત્વમાંથી જાણે વિદ્યુત કણો વરસતા હતા. ઋચિકનું રોમે રોમ જણ જણ થઈ ઉઠ્યું. તેમનાથી અનાયાસ હાથ જોડાઈ ગયા. અંતરમાં આનંદની પુલકાવલી વરી. ભૃગુવારોણી ઋષિઓના પણ ઋષિ લાગ્યા. તેઓ રુદ્ર અને સત્યના ઉપાસક નહીં પણ સ્વયં રુદ્ર અને સત્ય લાગે. મહર્ષિ ભૃગુમાં માનવ સૌંદર્યની ગરિમા સંપૂર્ણપણે સંક્રાંત થઈ હોય તેમ લાગે. મહર્ષિ જેટલા વંદનીય તેટલા જ સ્નેહસભર લાગે. પૂરી પાંચ હાથ ઊંચાઈ, પુષાર શિખર શો ગૌરવર્ણ. મહર્ષિના ઉગાડા શરીરની કાંતિ મૂલ્યવાન, કૌશિક કરતાંય ક્યાંય ચડે. કારના બોજથી વર્ણસ્પર્શી દેહ કાઠી, દેશકારના આવરણોના ભેદી, પડદાની આરપાર નિરખતી તેજસ્વી, મર્મવેદી હેતાર નીલકમર્શી પારદર્શી આંખો, પ્રભુત્વ સ્વયં સિદ્ધ લાગે તેવું પ્રભાવશીલ મુખારવિંદ. અજાન બાહુ અને ભૃગુદેવના વિશ્વવિજયી વિશિષ્ટ વ્યક્તિત્વનો નેજો ફરકાવતા શ્વેત દાઢી અને મૂછ. આ દાઢીને શેની ઉપમા આપી શકાય. તેને હિમ આચ્છાદિત નગાધિરાજના ઉત્તુંગ શૃંગ સાથે સરખાવાય. બંનેના દર્શને પ્રથમ વિચાર સંસ્કૃતિના આદિ ઝરણાનો આવે. ભૃગુ વારુણી ગુસ્સે થાય તો પણ વડપણની છાયાથી અર્ઘા થવાની ઈચ્છા ન થાય એટલું સ્નેહસભર તેમનું વ્યક્તિત્વ હતું. વાર્ધક્ય પણ મહર્ષિ ભૃગુની પ્રતિભાને વૃદ્ધિગત કરતું લાગે. શીલવંતોના વાદકને પોતાની વિશિષ્ટ પ્રતિભા હોય છે. ઋચિકનું મસ્તક નમી પડ્યું. જીવનની સર્વકાલંતી, સર્વતપ, સર્વદ્રિધા અને સર્વવ્યથાને હટાવી દેતો શીરો હાથ ઋચિકે પોતાને માથે ફરતો અનુભવ્યો. પ્રાણના શ્રવણે જાણે ઋચિકે સાંભળ્યું, વત્સ તારું કલ્યાણ થાઓ. અને પછી કોઈ વાણીના આધાર વિના પિતા અને પુત્ર વચ્ચે વાર્તાલાપ થયો. હજી તો કારની પીછીએ આલેખવાના બાકી એવા ચિત્રોને મહર્ષિ ભૃગુએ વિવિધ રંગ અને રેખાથી સ્પષ્ટ દોરી બતાવ્યા. સાધકના જીવનમાં એ રેખા અને રંગો પથદર્શક બને તેમ હતા. આ મૌગ્યમાંથી જાગી ઋચિકે પિતાને કહ્યું, પિતા, સત્યવતીની એક ઝંખના છે, તેને ભાઈ જોઈએ છે. ઋચિક, મારી કુરવધુ ન ભાઈ નહીં રહે, નિસંતાન પણ નહીં. મહર્ષિ ભૃગુના વદન પર પ્રસન્નતા છવાઈ રહી. પિતા સંતાનના સૂચનથી ઋચિક નીચું જોઈ ગયા. આભારના રૂઢિગત શબ્દો તેમની જીભે ન ચડ્યા, અથવા પિતા શબ્દમાં બધું આવી જતું હતું. ઋચિક, લે આ યજ્ઞ પ્રસાદના બે પડિયા. ભૃગુદેવે એકાએક અંતરિક્ષમાંથી બે પડિયા રજૂ કરતા કહ્યું, લીલા પડિયાનો પ્રસાદ સત્યવતી આરોગે, સૂકા અને ખાખી પડિયાનો પ્રસાદ સરસ્વતીને આપો. ગાધીરાજ અને મહારાણીને અહીં આશ્રમમાં બોલાવજે. આ પ્રસાદ રાજમહાલય કરતા ભાર્ગવ આશ્રમમાં લેવાય તે સારું. ભૃગુદેવે વાતાવરણના પુદગલોની અસરનું સૂચન કર્યું. ઋચિકે હાથ લાંબા કરી બે પડ્યા લીધા. ઋચિક કૃતાર્થ ભાવે મહર્ષિ ભૃગુના ચરણ પકડવા ગયા. ત્યાં તો કલ્યાણના ગુંજરાઓ સાથે દર્શન અદ્રશ્ય થઈ ગયું. હજી પણ સંધ્યા આઠમી નહોતી. એની આભામાં ફરી વૃક્ષો, નદી, ટેકરીઓ દેખાવા લાગ્યા. જાણે કાંઈ બન્યું જ નહોતું, અને છતાં એક મહાન ઘટના બની ગઈ હતી. આ સર્વનાશવંત જગતની પાછળ રહેલા અવિનાશી તત્વની ઝલક ઋષિ ઋચિક પામ્યા હતા, અને તેમના હાથમાં યજ્ઞ પ્રસાદના બે પડ્યા હતા. ઋચિક આંખો ખોલી મુગ્ધ ભાવે નિરખી રહ્યા. ઋચિક જ્યારે એક જ આસને બેસી એક જ પળની અનંત યાત્રાઓથી પાછા નીચે ઉતર્યા, ત્યારે બધું એનું એ હોવા છતાં એનું એ જ નહોતું રહ્યું. ઋચિક યજ્ઞ પ્રસાદના બે પડ્યા લઈ સત્યવતી પાસે પહોંચ્યા. સત્યવતી, આપણા દાંપત્ય પર પિતામહ ભૃગુ વારુણીના આશીર્વાદ ઉતર્યા. ઋચિકના અંતરનો આનંદ તેમના શરીરના અણુએ અણુમાં વ્યક્ત થતો હતો. ઈશ્વર આપણને એ આશીર્વાદને યોગ્ય થવાની શક્તિ આપો. દેવ, મારી અન્ય કોઈ અપેક્ષા નથી. મારા જીવનનો કુંભ છલોછલ આનંદથી ઉભરાય છે. તમારી સન્નિધિમાં હું ઈચ્છા માત્ર વિરમી જાય એવી ધન્યતા અનુભવું છું. તેમ છતાંય ઈચ્છા તો છે. ઋચિક મરમારું હસ્યા. હા છે, સત્યવતીએ સરળ ભાવે કહ્યું. સી ઈચ્છા છે? તમે એ ક્યાં નથી જાણતા? સત્યવતી, પિતા ભૃગુ વારુણીએ યજ્ઞ પ્રસાદના બે પડ્યા આપ્યા છે. હાથોહાથ સત્યવતીએ આશ્ચર્ય પૂછ્યું. હા, ઋચિકે ધન્યતા અનુભવતા કહ્યું. પિતાજીએ કહ્યું છે કે લીલા પડ્યાનો પ્રસાદ તારે લેવાનો છે, સૂકા ખાખી પડ્યાનો પ્રસાદ મહારાણી સરસ્વતીને દેવાનો છે. પ્રસાદ પ્રોક્ષણ અર્થે ગાધીરાજ અને મહારાણીને અહીં આશ્રમમાં બોલાવી લેવાના છે. તેમને ફાવશે ને? ફાવશે, ફાવશે, બધું ફાવશે. દેવ, હું કૃતકૃત્ય થઈ, મને ભાઈ મળશે. ભગવાન ભૃગુએ મારા પર મોટી કૃપા કરી, સત્યવતીની આંખમાં હર્ષ આશ્રુ ચમક્યા, તેની મનોભોમના માતાનું હર્ષાન્વિત વદન તરવરી રહ્યું. પતિના હાથમાંથી ભાર્ગવપુરના અર્ધ પિતાએ આપેલા યજ્ઞ પ્રસાદના બે પડિયા લેતા સત્યવતી અનેરું ગૌરવ અનુભવી રહી. જીવનમાં આથી ચડિયાતા સદભાગ્યની તેણે કલ્પના કરી ન હતી. પોતે નભાઈ નહીં રહે તેનો આનંદ સત્યવતીને માતૃપદની પ્રાપ્તિ કરતાંય ચડિયાતો લાગ્યો.